તારીખ 16/8/1996 શ્રી સમયસર ગાથા 97 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું દાદરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 115 મૂળ કેસેટમાં હમિંગ છે.
સમયસર કરતા કર્મ થોડું ચાલ્યું છે. જીવ જ્ઞાન ભાવે અનાદિથી જે પરિણમન કરી રહ્યો છે એમાં જીવના પરિણમનનો ઊંધી પ્રેક્ટિસ ચાલુ છે. ઊંધી પ્રેક્ટિસ ચાલુ છે એટલે શું કે રાગ અને જ્ઞાનનો એકમેક સ્વાદ અનુભવ ક્રિયા કરે છે. એકમેક ક્રિયા કરે છે એટલે શું કે રાગને જ પોતારૂપે અનુભવે છે. રાગને પોતારૂપે અનુભવે છે, પોતામાં અનુભવે છે. અને રાગ રૂપે હું છું, હું રાગ વાળો છું એટલે હું રાગ રૂપે છું એવી ઊંધી પ્રેક્ટિસ અનાદિની ચાલે છે. એ ઉલટો પ્રયોગ છે, એનો વિચાર નથી કરવો પડતો. રાગ મને થયો, મારામાં થયો, મેં કર્યો, એ માટે કાંઈ વિચાર નથી કરવો પડતો. કરવો પડે છે એ નથી કરવો પડતો. આ તો પ્રેક્ટિસ છે ઊંધી, ઉલટો પ્રયોગ. ઊંધી પ્રેક્ટિસ એટલે ઉલટો પ્રયોગ ચાલે છે. એનો નાશ કરવા માટે ઉલટો પ્રયોગ, સવળી પ્રેક્ટિસ ચાલવી જરૂરી છે. ઊંધી પ્રેક્ટિસને લીધે એમ કહ્યું આચાર્ય દેવે કે જીવની ભેદ સંવેદન શક્તિ છે એ બિડાઈ ગઈ છે. શું થયું છે? પરિણામ એ આવ્યું છે કે જીવની ભેદ સંવેદન શક્તિ બિડાઈ ગઈ છે. જેમ કોઈ માણસને ઘણા વખતથી વ્યસન હોય તમાકુનું કે દારૂનું કે સિગરેટનું, તો એના શરીરમાં ટોક્સિકેશન થઈ જાય. ધીમે 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 ધીમું ઝેર છે એ એવું ચડે કે એને એમાં ઠીક લાગે અને એ ઝેરથી છૂટવાનું મન ન થાય. એનું શરીર ઝેર માગે ઉલટાનો. સિગરેટ પીતો હોય એને સિગરેટ પીધા વગર રહી ન શકે. એને એમ લાગે કે હું જો સિગરેટ પીશ તો જ મારું કામ કરી શકીશ, નહીતર હું નહીં કરી શકું. અને કામમાં કાંઈ મારું ચિત્ત નહીં લાગે. એમ અહીંયા ઊંધી પ્રેક્ટિસ લઈને રાગની જે મીઠાશ છે, કોઈ વાર અશુભ રાગની મીઠાશ વેદી છે અને શુભરાગની મીઠાશ તો જીવ વેદે જ છે. એ જે રાગની મીઠાશથી ટોક્સિકેશન થઈ ગયું છે એટલે જીવની ભેદ સંવેદન શક્તિ બિડાઈ ગઈ છે. 97મી ગાથામાં જે મહત્વની વાત કરી છે આ કરી છે. અને તેથી તે પોતાના સ્વભાવથી હંમેશા ભ્રષ્ટ રહે છે, સ્વભાવનો અવલંબન લઈ શકતો નથી, ભિન્ન જ્ઞાનમય આત્માનો ભિન્ન અનુભવ કરી શકતો નથી. અને તેથી જે જે વિકલ્પ રૂપે પરિણમે છે એનો કર્તા થઈને, તન્મય થઈને, એકત્વ ભાવે પરિણમે છે. અને પોતાને અનુભવ પણ એમ થાય છે કે હું વિકલ્પને કરું છું, એટલે વિકલ્પનો કરતા પ્રતિભાસે છે. આચાર્યદેવની ભાષા એવી છે કે અનેક પ્રકારના વારંવાર થતા વિકલ્પ રૂપે પરિણમતો થતો કરતા પ્રતિભાસે છે. તે વિકલ્પનો કરતા હોય એવું એને માલુમ પડે છે કે હું આ વિકલ્પ કરું છું, એવી ભ્રમણા એને થાય છે. હવે જો સૌની પ્રેક્ટિસ કરે તો એ વિશે આપણે શરૂ કર્યો તો કાલની સાથે જ્યાં સુધી ભિન્ન જ્ઞાનમય આત્માનો જુદો સ્વાદ જુદો અનુભવ ન લીએ ત્યાં સુધી રાગની સાથે તન્મયતાને એકત્વ પણ નીકળતા પણ ચાલુ ન ચાલુ અનાદિથી છે એ રીએ એમાં કાંઈ ફેર ન પડે. એટલું ખરું કે જો યથાર્થ મુમુક્ષુતા આવી હોય તો તે પાતવું પડે, એવું કરતા પણ વગેરે જે મિથ્યાત્વ છે એ પાતળું પડે, અજ્ઞાન પાતળું પડે, અને પાતળું પડે તો અભાવ થવાનો અવસર આવે અને જ્ઞાની થાય. પણ એ સવળા પ્રયોગે ચડ્યો હોય તો જો સવળા પ્રયોગે ન ચડે તો મિથ્યાત્વ ને અજ્ઞાન તો પાતળું પડ્યું ન હોય. એટલો ચારિત્ર મોહ છે એ પાતળો પડ્યો હોય તો પાછો એ તો તીવ્ર થઈ જાય, કેમ કે અજ્ઞાન ને મિથ્યાત્વ એમને હાજર છે, માટે એમાં ફેર નથી પડ્યો. માટે
અવલોકન ચાલુ થયા પછી વધવું જોઈએ, અટકવું ન જોઈએ.
હા, પ્રોગ્રેસ ચાલુ રહેવો જોઈએ, અવલોકન સતત થવું જોઈએ, અને સતત થયેલું અવલોકન ભેદ જ્ઞાનમાં પરિણમિત થવું જોઈએ. એટલું બન્યું. એ રીતે સવળા પ્રયોગથી જ્યારે આત્મા જ્ઞાની થાય ત્યારે એને શું થાય કે જ્ઞાનને લીધે ભિન્ન જ્ઞાન પોતાનું ભિન્ન જ્ઞાનના અનુભવને લીધે જ્ઞાનના આદિથી માંડીને ત્યારથી શરૂઆત કરી ત્યારથી પ્રથમ પ્રથમ સ્વાદનું સ્વાદન એટલે અનુભવન હોવાથી રાગનો જુદો સ્વાદ જ્ઞાનનો જુદો સ્વાદ એવું ભિન્ન ભિન્ન પ્રથમ પ્રથમ સ્વાદનું સ્વાદન એટલે અનુભવન હોવાથી એટલે કે પુદ્ગળ કર્મના અને પોતાના સ્વાદનું એક રૂપે નહીં પણ ભિન્ન ભિન્નપણે અનુભવન હોવાથી જેની ભેદ સંવેદન શક્તિ ઉઘડી ગઈ છે એવો હોય છે. વિરુદ્ધ લીધો પોલાપણે ભેદ સંવેદન શક્તિ બિડાઈ ગઈ છે, અહીંયા બિડાઈ ગયેલી ઉઘડી ગઈ. સવળા પ્રયોગથી ભેદ જ્ઞાન કરવાની જુદાપણે અનુગમન કરવાની જે શક્તિ છે એ ખુલી ગઈ ઉઘડી ગઈ. એનો અર્થ એમ થાય છે કે જીવને એ શક્તિ બિડાઈ ગયેલી શક્તિ પણ શક્તિ તો હતી, શક્તિ બિડાઈ ગઈ હતી એટલી જ વાત હતી, શક્તિ નહોતી એમ નતું, એ બિડાઈ ગયેલી ઉઘડી ગઈ. સંઘની પંચેન્દ્રિય જીવને ભેદ જ્ઞાન કરવાની શક્તિ છે, ઉલટી પ્રેક્ટિસ કરે તો એ શક્તિ એની કુંઠિત થઈ જાય, બિડાઈ જાય, અને સવળો પ્રયોગ કરે તો એ શક્તિ જાગ્રત થઈ જાય. પણ એટલી લબ્ધિ લઈને આવ્યો છે, ઉપયોગ કરવો જોઈએ લબ્ધિનો. સત્સંગ જે છે એ મિથ્યાત્વને મંદ કરવાના બાહ્ય સાધનમાં જાય છે. જો જીવ યથાર્થ કરે તો બાહ્ય સાધન સત્સંગ જેવું એ કંઈ નથી. પછી સત્શાસ્ત્રનો નંબર લાગે, હા એ તો એના અંદરના પ્રયોગમાં જ જાય છે, એ અંદરના પ્રયોગમાં જાય છે. પણ અંદરના પ્રયોગમાં ક્યાંક ભૂલતો હોય તો એ સત્સંગમાં એનો નિવારણ, એ રીતે સત્સંગ ઉપકારી થાય. યથાર્થ સત્સંગમાં એમ લેવું કે મુમુક્ષુ જે જે ભૂમિકામાં હોય તે ભૂમિકાનો લાયક સત્સંગ એને મળતો હોય, યથાર્થ છે. પણ મુમુક્ષુ સાધારણ હોય અને ચર્ચા શુક્લ ધ્યાનની શ્રેણીની ચાલે તો શું કામ લાગે? ચર્ચાનો વિષય ઘણો ઊંચો, પણ એને કોઈ પ્રયોજન નથી શુક્લ ધ્યાનનું. હજી તો ધર્મ ધ્યાનનું ઠેકાણું નથી. એ શુક્લ ધ્યાનની ચર્ચા એને શું કામ લાગે? પોતાને જે ભૂમિકામાં હોય એ ભૂમિકામાંથી આગળની ભૂમિકામાં આવવા માટેનો પોતાનો જે પ્રયાસ ચાલતો હોય એ પ્રયાસમાં મદદગાર થાય એવો પ્રયોજનભૂત સત્સંગ, તેને યથાર્થ સત્સંગ કહે છે. એને યથાર્થ સત્સંગ કહે છે. એ તો શાસ્ત્રની ચર્ચા થાય બધાને સત્સંગ કહેવાય, સિદ્ધાંતની ચર્ચા થાય એને સત્સંગ કહેવાય. શું મહાપુરુષોના ચારિત્રોની વાતો થાય એ પણ સત્સંગ કહેવાય. શું એમ ચારે અનુયોગનો વિષય તો ચાલે સત્સંગમાં, પણ સત્સંગમાં આવનાર મુમુક્ષુ જીવે પોતાના ભૂમિકામાં કામની વાત કહી આવી એને ચોંટવી જોઈએ. એ વખતે એ જ વખતે ચોંટવી જોઈએ. અને જે પ્રયત્ન કરતો હોય એમાં એ આગળ જઈ શકે એવું એને નિમિત્ત પડે તો એ સત્સંગને યથાર્થ સત્સંગ કહીએ. એટલે દરેકની વાત જુદી જુદી થઈ ગઈ. એક ધોરણનો હોય એની જે ભૂમિકા એની ચર્ચા કાઢવી જોઈએ. મારા પરિણામ આમ કામ કરે છે, હું આગળ કેવી રીતે ચાલું એમ પોતાને વાતને ખોલવી જોઈએ અને માર્ગદર્શન મેળવવું
જોઈએ.
શરૂઆત વાળાને અથવા કોઈ પણ ભૂમિકાના મુમુક્ષુને, એથી ઉપરની ભૂમિકા વાળાનો મુમુક્ષુ સત્સંગ વધારે ઉપકારી થાય. કેમ કે એને એની જરૂર છે, ત્યાં એ ભૂમિકામાં એને એની જરૂર છે. જેને જેની જરૂર છે એ ચીજ એને મળવી જોઈએ. શું ઉપવાસ પછી પારણામાં મગનું પાણી લેવું જોઈએ, એમાં ચારશેર ઘી પાયેલો મેસૂબ એને ન ખવડાવાય. હારી પર ઘી નાખેલી હુકડી એને ન ખવડાવાય, એને મગનું પાણી દેવાય. પછી શેરડીનું પાણી દે, સાકરનું પાણી દે, એમ થોડું લિક્વિડ પેટમાં જાય ને પચે, પછી થોડું હળવું હળવું, પછી રાબ આપે, થોડું ભારે આપે, પછી થોડો ખોરાક આપે હળવો. એમ એમ કરતા બરાબર ખોરાકે ચડે, પછી ભલે મિષ્ટાન ખાય એનો વાંધો નહીં, પછી ધૂનો ખવાય. મિષ્ટાન છે એ શક્તિદાયક છે, પણ કોને કે બરાબર જેની હોજરી પચાવી શકતી હોય. એમ આ વિજ્ઞાનનો જે વિષય છે એ પણ અવલોકનના સ્ટેજમાં બરાબર આવી ગયેલો જીવ હોય એના માટે ભૂમિકા હોય છે. પછી એ સ્ટેજે ના આવ્યો હોય એ સ્ટેજ એને આવવું જોઈએ, અથવા નીચેના કોઈ પણ સ્ટેજ હોય એ બધા સ્ટેજમાં એને આવવું જરૂરી ખરું. વેદના પછી ઉદાસીનતા આવે, યથાર્થ બધેથી રસ ઉડે અને કોઈ પણ ભોગે મોક્ષ સુધી પહોંચી જવું છે, મોક્ષ પ્રાપ્તિ કરી લેવી છે, પૂર્ણ શુદ્ધિ પૂર્ણતાનો લક્ષ આવે પછી જ અવલોકનનું ફોર્સ આવે. કેમ કે આટલું મોટું કામ બાકી છે એમ જ્યાં સુધી એનું પોતાનું લક્ષ્ય સ્થાન ધ્યેય સ્થાન નિશ્ચિત ન થાય, જ્યાં સુધી સાધ્ય નિશ્ચિત ન થાય ત્યાં સુધી પરિણામ સાધન પણ ન પકડે. સાધન સાધ્ય સાપેક્ષ છે, એટલે સિદ્ધાંત એવો છે કે જ્યાં સુધી જીવ સાધ્યની ભૂમિકામાં ન આવે ત્યાં સુધી એના પરિણામ સાધન પણ ન પકડે, કેમ કે એનું લક્ષ્ય હોય તો જ એને એને અનુસરીને પરિણામ ચાલતા થાય. જેમ આપણે નક્કી કરીએ કે અહીંથી આપણે આપણા ઘરે જવું છે, સત્સંગ પૂરો થાય પછી આપણા પગ ઓટોમેટિક બધું ચાલવા માંડે, ભલે બીજો વિચાર કરતા હોય તો. કેમ કે એક લક્ષ્યમાં નક્કી થઈ ગયું ઘરે જવું છે, પછી ઘર બધું ચાલવા નથી આપોઆપ, પછી રસ્તામાં જોઈને ચાલો ખાડો નથી, રસ્તામાં જોઈને ચાલો કે ભાઈ ટ્રાફિક ઘણો છે તો જરા કોઈની સાથે ટકરાઈ ન જવાય, પણ ઓટોમેટિક જ ચાલે એ બાજુ. એમ જ્ઞાન એક સાથે બે કામ કરે, લક્ષ્ય રાખે બરાબર અને વર્તમાન ચાલની અંદર બરાબર એવી ચાલ ચાલે કે એને મોડું ન થાય અને યથાસ્થાને યથા ટાઈમે પહોંચી જાય. તો પછી જ અવલોકનનું એટલું ફોર્સ આવે, અવલોકન સતત થાય પછી બે જ્ઞાન પરિણામે ત્યાં સુધી ન કરે. દરમિયાનમાં એને સત્સંગ સત્પુરુષ હોય તો ઉપકારી થાય, દરમિયાનમાં એની પોતાની પણ પ્રયોજનની દ્રષ્ટિ તીક્ષ્ણ અને સૂક્ષ્મ રહે અને દરેક સ્ટેજે એની ઉદાસીનતા વધતી જાય, એ બધા આનુષંગિક પરિણામો છે, એ આપોઆપ આવે. એની ભેદ સંવેદન, જેની ભેદ સંવેદન શક્તિ ઉઘડી ગઈ છે એવો હોય છે, તેથી તે જાણે છે કે અનાદિ નિધન નિરંતર સ્વાદમાં આવતો સમસ્ત અન્ય રસથી વિલક્ષણ એટલે ભિન્ન અત્યંત મધુર જે ચૈતન્ય રસ તે જ એક જેનો રસ છે એવો આ આત્મા છે, અને કસાયો તેનાથી ભિન્ન રસવાળા કસાયેલા છે. તેમની સાથે જે એક પણ આનો વિકલ્પ કરવો તે અજ્ઞાનથી છે. આ રીતે પછી જાણે છે, ભેદ જ્ઞાન કરતાં કરતાં એને સ્પષ્ટપણે આમ લાગે છે કે મને જે ભેદ જ્ઞાનમાં અનાદિ નિધન નિરંતર સ્વાદમાં આવતો જ્ઞાન રસ ચૈતન્ય રસ એ બધાથી જુદો પડે છે અને તે શાંત અને નિરાકુળ હોવાથી અત્યંત મધુર છે. એ શબ્દ શા માટે આચાર્ય દેવ વાપર્યો છે કે જે જીવ યથાર્થ ભેદ જ્ઞાન કરે છે એને ભિન્ન જ્ઞાનનો સ્વાદ આવતો જાય છે અને એમાં શાંત રસ છે. ભેદ જ્ઞાનમાં જે શાંત રસ નું આકર્ષણ ઉભું થાય છે એ આકર્ષણ એને ભેદ જ્ઞાનની સતતતા સાતત્યમાં લઈ જાય છે, પછી એ સહજપણે સતત ભેદ જ્ઞાન કરવા લાગે છે. બધા જ ઉદયના પ્રસંગોમાં ભેદ જ્ઞાન કરે, અને એમ સ્પષ્ટ એમને લાગે છે કે આ જ્ઞાનથી જેટલા કોઈ બીજા વિભાવ ભાવો છે એ ભિન્નરસવાળા છે, વિરુદ્ધ રસવાળા છે, આકુલતાના રસવાળા છે, અશાંત રસવાળા છે, એની સાથે આ બેને એક નહીં કરવા જોઈએ એવું એ જાણે છે. વિજ્ઞાન કરનારો શું જાણે છે કે રાગને અને જ્ઞાનને અનુભવમાં જુદા જુદા રાખવા જોઈએ, બેનો એકમેકપણે સ્વાદ ન કરવો લેવો જોઈએ, અનુભવ ન કરવો જોઈએ, અને એ જ મુક્ત થવાનો ખરેખરો ઉપાય છે. એકમેકપણે જે સ્વાદ લેવો એ જ અજ્ઞાન અને મિથ્યાત્વ છે અને એનાથી પરિભ્રમણ થાય છે. એટલે મૂળમાં જે પરિભ્રમણની વેદનામાં આવ્યો છે એને ચોખ્ખું દેખાય છે કે રાગનું એકત્વ એ પરિભ્રમણનું કારણ છે, એનું અનુસંધાન થઈ જાય છે. ઊંચી ભૂમિકા સત્સંગમાં ચાલતી હોય અને એ વિષયમાં થોડો વિરામ લેવાય તો પછી આપણે આપણી ભૂમિકાનો વિષય ચાલુ, એનો વિષય છેડીને ચાલુ કરી શકાય છે. સામૂહિક સત્સંગમાં તો બધી આપણે યોગ્ય જ વાત આવે એવું ન બને, ફરતી ફરતી ઘણી વાતો આવે પણ આપણને પ્રયોજન ન હોય ત્યાં ગૌણ કરવું પડે, આપણા પ્રયોજનની આવે ત્યારે મુખ્ય કરવી જોઈએ. અને આપણા પ્રયોજનની મુખ્ય કરવી હોય ત્યારે આપણે પણ એ વાતને થોડી છેડવી જોઈએ, છંછેડવી જોઈએ. એમ કઈ ચાલે, ન ચાલે એવું કંઈ નથી. તમે સત્સંગમાં તો જે પ્રશ્ન કાઢો એનો એનું સમાધાન જેટલા પડખાથી થઈ શકે એ વિષય ચાલવાનો છે. થઈ શકે છેડવી જોઈએ પોતાને. આપણે જમતા હોઈએ અને 5-7-10 વાનગી પીરસતા હોય આપણને, તો આપણને ભારતીય વાનગી માગીએ કે ન માગીએ, પીરસવાવાળા બધા આવે ને, ઓલો આપણે ભાવતી વાનગી ન આવતી હોય માનો, અને બીજા બીજા જ પીરસવાવાળા આવતા હોય, તો આપણે શું કહીએ કે ભાઈ જરા ઓલી ચીજ મોકલજો ને આપણે, કેમ અમને અમારે એનો સ્વાદ લેવો છે. બસ કેવું છે, પોતાના પ્રયોજનને ગૌણ શા માટે કરવું જોઈએ? પોતાના પ્રયોજનને મુખ્ય કરવું જોઈએ. ડિસ્ટર્બ તો કરવાનો ક્યાં સવાલ છે, બધાને ઉછાળતા પ્રમાણમાં તો તત્વની વાતમાં રસ પડે જ. કોઈ પણ ભૂમિકાની વાત ચાલતી હોય તો પોતાને રસ તો પડે જ ઓછા વધતા પ્રમાણમાં. હવે દાખલા તરીકે ઊંચી ભૂમિકાની વાત ચાલે તો એ ભૂમિકા પ્રાપ્ત કરવાનો ભાવ આવે કે ન આવે? આ વિજ્ઞાનનો વિષય ચાલે છે, વિજ્ઞાનની ભૂમિકા નથી માનો કે, પણ તમને પ્રેરણા તો મળે ને. એ સત્સંગ તમને પ્રેરણાદાયક થાય કે ન થાય, કે મને પણ આવું વિજ્ઞાન થાય તો કેવું સારું, એ ભાવનામાં તો આવે કે ન આવે? એમ સાવ નકામું હોય ને જાય કાંઈ ઉપરની ભૂમિકા. ભાવના આવે ત્યારે દર્શન નો અધિક મંદ થાય, એનું
ભાવના
ભાવના થી દર્શન નો મન થાય. ના ના ના, એક ભાવનાનો વિષય એવો છે કે એને ક્રમ સાથે સંબંધ નથી. એવા મુમુક્ષુ જોયા છે કે મુમુક્ષુતાના ક્રમમાં પ્રવેશ ન કર્યો હોય પણ આત્મ સ્વરૂપની વાત આવે, આત્મભાવનાની વાત આવે ત્યારે એની રુચિ ખૂબ કામ કરવા માંડે. તો એને ક્રમ સાથે કાંઈ સંબંધ નથી. કેમ કે આત્મભાવના કોઈ પણ ભૂમિકાના સાધકને ભાવવા યોગ્ય છે. નહીં હોય તો એ આત્મભાવના ભાવે, સમ્યક દ્રષ્ટિ હોય તો આત્મભાવના ભાવે. આત્મભાવના ભાવતા જીવ લે, એમાં જીવમાં આ જીવ લે એવું નથી લીધું. ફલાણો જીવ કેવળ જ્ઞાન લે એમ નથી લીધું. મુનિ હોય, સમ્યક દ્રષ્ટિ હોય, મુમુક્ષુ હોય, કોઈ પણ ભૂમિકાનો સાધક હોય, એને રૂચે છે આત્મભાવ. એ એના માટે એનું સારું લક્ષણ છે, શુભ લક્ષણ છે, એમાં કોઈ નુકસાનનું પાસું એક કંઈ નથી. આત્મભાવના ભવાતી હોય અને રુચિ એની વધતી હોય તો સારી વાત છે. ભાવના વિશેષ ભાવવાઈ થતી હોય તો એમાં કઈ નુકસાન
નથી.
પણ આખરમાં ગાડી તો પાતે ક્યારે ચડશે એ સમજી લેવાની.
જે ભાવના છે એ કારણ કરે જેને
પ્રમાણે પ્રેરિત કરતા ને. આ દર્શનનો મંદ નથી, પરિભ્રમણની વેદનામાં નથી આવતો એનો અર્થ શું કે દર્શનનો તીવ્ર છે? એનો અર્થ શું દર્શનનો તીવ્ર છે? કોઈ પણ પ્રયોગ્ય કરીને દર્શનનું મંદ થાય તો ક્રમ શરૂ થવાની પરિસ્થિતિ ઊભી થાય, નહીતર ક્રમ જ શરૂ નથી થતો. તો નથી થતો એનું પણ કારણ છે, કારણ એ છે કે દર્શનનું તીવ્ર વર્તે છે, સમજ બધી પડે છે, વિજ્ઞાનની સમજ પડે, અનુભવ જ્ઞાનની સમજ પડે, મોક્ષની ભૂમિકાની સમજ પડે, મુનિ દશા આવી હોય એમ ખબર પડે, બધી ખબર તો પડે છે પણ કામ કેમ નથી ચાલતું? કે અજ્ઞાન દર્શન મો તીવ્ર છે, મિથ્યા તીવ્ર છે, તો જાણેલું નકામું જાય છે, અથવા જાણવામાં પરલક્ષ પણ થઈ જાય છે, સ્વલક્ષ જાણતો નથી, સ્વલક્ષ જાણે તો પણ દર્શનનું મન થાય, આત્મભાવનામાં ભાવવામાં આવે તો પણ દર્શનનું મન થાય, નાની પુરુષની ભક્તિ કરે તો પણ દર્શનનું મન થાય, એમ દર્શનનું મન થવાના જે જે સાધનો છે તે અપનાવે તો પછી ગાડી પાટા ઉપર ચડે. પ્રવેશ તો કરે કેમ કે જીવ સંસાર ભાવનામાં પોતાના નથી એવા જે પદાર્થો છે, પ્રારબ્ધ યોગ્ય જે સંયોગ છે, કુટુંબ પરિગ્રહ, એમાં પોતાપણું કરે છે, પોતાપણું કરે છે કે દર્શનમાં તીવ્ર થાય છે. કઠોરતા જુદી વાત છે અને યથાર્થ ઉદાસીનતા આવે એ જુદી વાત છે. યથાર્થ ઉદાસીનતા આવે ત્યારે કોઈને એમ લાગે કે મારા પ્રત્યેની લાગણી ઓછી થઈ છે, એવું બનવા જોગ છે. કઠોરતા જુદી વસ્તુ છે,
કોઈને લાગે એ તો વાત જુદી છે, પણ જેને એવા ભાવ થયા એને માર્ગ મારી પોતાની વાત કરું છું. કે પહેલા મને એવું લાગતું કે પોતા પણ આપણે નક્કી કરવું, ક્યાંય બહાર પિક્ચર જવામાં ફરવામાં ક્યાંય રુચિ હોય નહીં, પછી આપણા ઘરવાળા જેને રસ હોય આપણને વારી વેળી કે થાય અહીંયા ચાલ અહીંયા ચાલ અહીંયા ચાલ, અને આપણને ગમતું ન હોય એટલે ક્યારેક બોલવામાં દુખાસ કે દુખાસ એ બધું આવી જતું હતું. પછી આમ વારે ઘડી આવતું હતું તો મને વિચાર કરે કે જો આપણને વાસ્તવમાં નથી રૂચતું તો પછી આપણા વર્તનમાં કેમ દુખાસ નહીં દુખાસ જેવું આવે છે? આપણું એટલીસ્ટ મુખ્યનું વર્તન તો એ પ્રકારનું હોય યથાર્થ મને ના લાગે. પછી આ વખતે કોબા ગયા ને તો કોબામાં અમે લોકોએ જોયું કે એ લોકો જેને પણ પોતાના ગુરુ માને છે એના મામા એ લોકોના વર્તન બધા પ્રત્યે કેટલા કોમળ હોય છે કરીને, તો એ લોકોના જે કોમળતા છે ને એ સ્પર્શી ગઈ, લોકોની કોમળતા બહુ સ્પર્શી ગઈ ભાવમાં. પછી મેં વિચાર્યું કે આ કોમળતા છે ને ભલે આપણને રુચિ ના હોય તો ભાવમાં તો કોમળતા જ યથાર્થ લાગે છે.
કોમળતા સહિતની લુખાસમાં વાંધો
નથી, આ કોમળતા સહિતની લુખાસમાં
કઠોરતા ન આવે બસ એટલું.
પછી એ વખતે જોયું કે ચાલો એ
જે યથાર્થ હોય ત્યારે એ કોમળતા સહિતની લુખાસમાં, અયથાર્થ હોય ત્યારે કઠોરતા સહિતની લુખાસમાં, એમ લેવું આપણે. ઠીક છે, ગાડી આગળ ચાલશે એ તો સહજ જ છે. આ તો નથી આવતો તો હવે કરવું શું? તારા દર્શન બહુ તીવ્ર છે એને મંદ કર. મંદ કરવાના સાધન શું? સ્વરૂપની ભાવના ભાવવી, સત્પુરુષનો બહુમાન કરવું કે સત્સંગ કરવો, એ બધા સાધન છે. જુદા જુદા સત્શાસ્ત્રોનો સ્વાધ્યાય કરવો, એ જે સાધન છે, સત્સંગમાં મન થાય એ કરે તો પાછળ ભૂમિકામાં આવવાનો પ્રસંગ આવે, પહેલેથી અભિપ્રાય ઉલટો હોય કે તો હવે મારે આવવું નથી, તેનો અર્થ કે એને કામ કરવું નથી. અહીંયા એમ જાણે છે જી કે આ એકપણાનો વિકલ્પ કરવો, પોતાના જ્ઞાન તત્વનેથી નાગાદી તત્વનો એકપણાનો વિકલ્પ કરવો એ અજ્ઞાન છે, અજ્ઞાન છે, એ મારી મોટી ભૂલ છે. આ રીતે પરને અને પોતાને ભિન્નપણે જાણે છે, ક્યારે જ્ઞાની થાય છે ત્યારે. તેથી અકૃત્રિમ નિત્ય એ જ્ઞાન જ હું છું. કયું પદ લીધું? જ્ઞાન પદ લીધું, અને નિત્યની સામે અનિત્ય લીધા. એ રીતે હું પણ છે એ જ્ઞાનથી સ્વરૂપમાં સ્થાપવામાં આવે છે, અથવા જ્ઞાન દ્વારા સ્વરૂપમાં હું પણ વારંવાર કરવાનો પ્રયોગ ચાલે છે, પરિણમનનો પ્રયોગ ચાલે છે.
ત્રણે લક્ષણ ભેદ લીધા, કૃત્રિમતા, અનેકતા અને અનિત્યતા, ત્રણે લક્ષણ ભેદ લીધા.
હા, ત્રણે લક્ષણ ભેદ જ્ઞાનનું લક્ષણ એમ લીધું, એક નિત્ય, અકૃત્રિમ અને એક, અને એમાં હું પણ, ઓલા બધા હું નહીં. અત્યાર સુધી હું એમાં થતું હતું, હવે હું નહીં એમ થવા માંડ્યું, એમ ફેરફરી, કેમ કે હું પણ છે એ જ્ઞાનમાં આવ્યું. એટલા માટે એમ જાણતો થકો, હું ક્રોધ છું ઇત્યાદિ આત્મવિકલ્પ જરા પણ કરતો નથી, પછી જ્ઞાની છે. એને વિકલ્પ રાગાદી ક્રોધાદી જે કાંઈ હોય તે હોય છે, પણ એમાં આત્મવિકલ્પ કરતો નથી, પોતાપણાનો વિકલ્પ નથી, એની અંદર પોતાપણાનો ભાવ નથી, ભિન્ન ભાવ છે. આપણે પુત્ર ગાથાનો જે સ્વાધ્યાય કર્યો એમાં એ સ્પષ્ટતા લીધી હતી કે જો જ્ઞાનમાં હું પણ થાય તો વિદ્યમાન રાગાંશમાં હું પણ ન થાય. જેને વિદ્યમાન રાગમાં હું પણ થાય એને વિદ્યમાન જ્ઞાનમાં હું પણ ન થાય, બે જગ્યાએ હું પણ ન થઈ શકે, કેમ કે પરસ્પર વિરુદ્ધ ભાવ છે. બે જગ્યાએ હું પણ ભાવમાં રહી શકે નહીં કે થઈ શકે નહીં, આવી એક વસ્તુ સ્થિતિ છે. અનાદિથી રાગમાં હું પણ ચાલે છે, અને જીવ વિભાવ ભાવો સાથે આત્મવિકલ્પ કરે છે. આત્માપણાનો આત્મવિકલ્પ એટલે આત્માપણે વિકલ્પ કરે છે, પોતાપણે વિકલ્પ કરે છે. એ ઉલટી પ્રેક્ટિસ બદલવાની જરૂર છે, અને જ્ઞાનમાં હું પણ થવું જોઈએ. જ્ઞાનથી આત્મામાં હું પણ થવું જોઈએ, અને જ્ઞાનથી આત્માનું ભાવભાષણ પણ હોવું. મિત્ર, પછી જ્ઞાન તે હું ક્રોધતે હું ને રાગાદી તે હું ને એવો વિકલ્પ ચાલે તો એ વિકલ્પ કોઈ ભેદ જ્ઞાનનું સ્વરૂપ નથી, એ ભેદ જ્ઞાનનો પ્રયોગ પણ નથી.
સ્વાદને ઓળખીને ભેદ જ્ઞાનનો પ્રયોગ છે.
હા, સ્વાદને સ્વાદીને ઓળખીને, એટલે સ્વાદીને. હું ક્રોધ શું ઇત્યાદિ આત્મવિકલ્પ જરા પણ કરતો નથી, તેથી સમસ્ત કર્તૃત્વને છોડી દે છે. નાની છે એ રાગનું કરતા પણ એને જરા પણ નથી. શું રાગ થાય છે, રાગનું કરતા પણ જરા પણ થતું નથી. થોડુંક તો થતું હશે ને કે નહીં, કરતા પણ ન થાય. અકર્તા પણ 100% છે, અને કરતા પણ 100% મટ્યું છે. એમાં અંશ આંશિક વાત નથી. રાગ થાય છે એ રાગાંશ છે, રાગાશ થાય છે, પણ એમાં કરતા પણ એક તકો ન હોય. બાળકો નાનપણથી એના મા બાપ મરી ગયા હોય અને જેને ત્યાં ઉછરતો હોય એને જે મમ્મી પપ્પા કહેતો હોય, માનતો પણ એમ જ હોય. ઓલા લોકો પણ સ્નેહથી એનો ઉછેર કરતા હોય, પ્રેમથી. આ પણ પ્રેમથી એની સાથે રહેતો હોય, પોતાના મા બાપ સમજીને જ. પુખ્ત ઉંમર ન થયા પછી કોઈ એના જ કુટુંબી એને એને સ્પષ્ટ કરીએ, કેમ કે જેને ત્યાં ઉછરે છે એને ત્યાં પણ બીજા બાળકો હોય. પહેલાં એના પછી પોતાના જ ભાઈ બહેન માં. પણ એક પરિસ્થિતિ એવી આવે કે સંપત્તિનું શું, ઉછેરવામાં પ્રેમ હોય પણ પોતાના બાળકોનું જે મમત્વ હોય એવું બીજાના ઉછેરતો હોય એના બાળકનું મમત્વ હોય. એટલે એને એમ થાય કે આ છોકરાને સંપત્તિ તો આપણે આપણી આપે શકીએ નહીં. એક પોતાનો છોકરો હોય, એક આ છોકરો હોય, 50 લાખની સંપત્તિ હોય 25 લાખ આપી દે ને, આપે 1,50,000 આપે બીજી વાત છે, પ્રેમને સ્નેહ હોય, પણ તે 25 લાખ એને આપી દે, ન આપે તો એને કરવું શું? તો કે એના કાને વાત નાખો, એના કાને વાત નાખો કે ભાઈ તું અમારો છોકરો. એટલે કોકે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી એના કાનમાં વાત નાખી, જો ભાઈ તું નાનપણથી બહુ નાનો હતો ત્યારથી તારા મા બાપ તો મરી ગયેલા અને મા બાપની જેમ જ દીકરો માનીને તને ઉછેર્યો છે, પણ હવે તું પુખ્ત ઉંમરનો થયો છું, એનો બીજો દીકરો પણ પુખ્ત ઉંમરનો થયો છે, અને એને આ ડિસિશન લેવાનો પ્રસંગ આવ્યો છે કે સંપત્તિનું શું કરવાનું, હવે વીલ કરવું છે, પોતાની તબિયત નરમ ગરમ રહેતી હોય, શું કરે, વીલ કરે શું કરે. હવે એને એમ લાગે અત્યાર સુધી આને એવી રીતે ઉછરો છે ને એની લાગણીને ધક્કો નથી પહોંચાડતો. શું એટલે સીધું એમ ન કે તમારો દીકરો નથી, હાલ હાલ તને કાંઈ નહીં દઈએ એમ ન, એવું તો ન કહે, કેમ કે પ્રેમથી એને આવડો મોટો કર્યો, ઉછેર્યો છે લાગણીથી, ઇનડાયરેક્ટલી એના કાનમાં વાત નાખે. અને તું જોજે કે હવે તું જોજે કે આને દીકરા તરીકે રાખે છે, તને દીકરા તરીકે રાખે છે, એમાં તને કંઈક ફેર દેખાય છે, તને ઓબ્ઝર્વેશન કરજે, અવલોકન કરતો રહેજે. કહેતો નહીં તું, તું કંઈ બોલતો નહીં, એ તને કાંઈ નહીં કહે, હાથ હેમ્યા પછી તિરાડ પડે, પહેલી શું થાય,
તિરાડ પડે.
એને વિશ્વાસ હતો મા બાપ તરીકેનો, એમાં તિરાડ પડે, તો પહેલાં ખબર ન તૂટે, તિરાડ પડે, તિરાડ પડે એટલે શંકાની નજરે જોતો થાય, મારી સાથેનું વર્તન ને એની સાથેના વર્તનમાં કાંઈ ફેર છે. એટલે એને ક્યાંક ક્યાંક તો ફેર લાગ્યા વગર, કેમ કે ઓલાને લાગણીનો ફેર તો છે, એ ફેર છે જ, અત્યાર સુધી એની પાસે દ્રષ્ટિ નહોતી, એવું જોવાની એની પાસે દ્રષ્ટિ નહોતી, એટલે એમને એમ ચાલતું હતું. પછી જ્યારે એને ખ્યાલ આવવા માંડ્યો કે નહીં વાત પર બરાબર લાગે છે, મને જ એને વાત કરી, એને ખોટી વાત નથી કરી, વાત સાચી કરી છે, પછી એવું બધું મેળવે કે એનો ચહેરો મોરો શું, મારા જેનો ભાઈ છે એના એના લક્ષણો શું, મારો કાંઈ એને અંદર મેળ પડે છે કે નથી પડતો, પછી બધો એને ખ્યાલ આવે બધા પડખાથી. ત્યારે પછી સ્પષ્ટ એક વખત કરે કે આ મેં સાંભળ્યું છે, આપણે મારા ઉપર ઘણો ઉપકાર કર્યો છે, મારા મા બાપ ગુજરી ગયા પછી મને દીકરાની જેમ જ રાખ્યું છે, હજી સુધી તમે દીકરાની જેમ જ રાખો છો, પણ મને ખ્યાલ આવ્યો છે, હું તો તમારો આભારી છું. પણ સંપત્તિમાં પોતાપણું એને એક ટકો પણ માગવાનું મન થાય. સંપત્તિ એના દીકરાની જોડે મારા મને આટલો મોટો કરીને મને ઉછેર્યો એ એમની સજ્જનતા, અને એ સજ્જનતાનો હું જેટલો આભાર માનું એટલો ઓછો. પણ મારા મૂડીમાં ભાગ ન હોય તો એ પોતાપણું ગયું, એ કેવું ગયું? 6 ટકા ગયું કે થોડુંક રહી જાય? 100 ટકા માનવ માનવું સારું કર્યું, નહીં તો મારી લાગણીને ધક્કો પહોંચે. પણ તમે બહુ વિચક્ષણતાથી આ વાત મને મૂકી અને મને વાત સમજાણી, મારે કાંઈ રક્ષોપ કરવાનું કારણ નથી. જે સાચી પરિસ્થિતિ હોય એ સમજવી જોઈએ અને એ સમજીને સુખી રહેવું જોઈએ, સુખી થવું જોઈએ, દુઃખી ન થવું જોઈએ. એમ અત્યાર સુધી મમતા કરી છે, એ મમતા છોડવાનો વારો આવે ત્યારે સુખી થવું જોઈએ, દુઃખી ન થવું જોઈએ. અત્યાર સુધી મારું કુટુંબ ને મારી સંપત્તિ ને મારું ફલાણું ને આબરું, શરીર મારું ને આબરું મારી ને ફલાણું મારું, એ મમતો મૂકી દેવા જેવું છે એમ ખબર પડે ત્યારે સુખેથી મૂકવું જોઈએ. એનું દુઃખ લાગવાનું કારણ નથી, કેમ કે વસ્તુ છે નહીં આત્માની, આત્માને માનતા ભવિષ્યમાં દુઃખ થશે. એમ એને ભવિષ્યમાં એને ઓચિંતી ખબર પડી હોત તો એની લાગણીને ધક્કો પહોંચે. આ સમજણમાં આવ્યો હવે મારે મારા પગ ઉપર ઊભા રહેવું જોઈએ અને મારે મારું કરવું. એને અત્યાર સુધી કર્યું એનો હું આભારી છું. વાત પૂરી થઈ. એટલે ક્રોધાદી તે હું એમ જરા પણ એમાં શું લીધું છે, એવો આત્મવિકલ્પ જરા પણ કરતો નથી, જરાય ના કરે. તેથી સમસ્ત કર્તૃત્વને છોડી દે છે, તેથી સમસ્ત કર્તૃત્વને છોડી દે છે. પછી એને તે ભાવો થાય છે ખરા, કરતા ભાવે પરિણમન નથી આવતું. અને કરતા ભાવે પરિણમન નથી આવતું એટલે એકત્વ ભાવે પણ પરિણમન નથી આવતું. એકત્વ પણ હોય ત્યાં કરતા પણ હોય, ને કરતા પણ હોય ત્યાં એકત્વ પણ હોય. એકત્વ છે એ પરિભ્રમણનું મૂળિયું છે. પોતાના ભિન્ન અસ્તિત્વને ખોવે ત્યારે એકત્વ થાય. પોતાના ભિન્ન અસ્તિત્વને ખોઈ બેઠો એટલે હવે ક્યાં ગયો વંટોળમાં કહેવું મુશ્કેલ છે. પરિભ્રમણનો સાયક્લોન ચાલે છે આખા જગતમાં, બહુ મોટો વંટોળ ચાલે છે, એમાં ગયો ઝડપાઈ ગયો. બસ એકત્વ છૂટ્યું એટલે મુક્ત થયો, સહી મુક્ત એવા મુક્ત થયો.
એકત્વ બાજુ ક્ષણે ક્ષણે ચાલી રહ્યું,
જે એકત્વ પણ પ્રતિક્ષણ ચાલી રહ્યું છે તે જ ભાવ મરણ છે. તે જ ભાવ મરણ છે, એના ફળમાં દ્રવ્ય મરણ અને પરિભ્રમણ છે. પણ આ તો બહુ સૂક્ષ્મ છે, પકડી શકે ત્યારે ને, અવલોકનની સૂક્ષ્મતામાં આવ્યા પછી ભેદજ્ઞાનના સ્ટેજે પકડે. ગુરુ તો સમજે તો પરિભ્રમણનું દુઃખ લાગે એને. આ તો સૂક્ષ્મ ભૂલ છે. તેથી સમસ્ત કર્તૃત્વને છોડી દે છે, તેથી સદાય ઉદાસીન અવસ્થા વાળો થયો થતો માત્ર જાણ્યા જ કરે છે. આ જ્ઞાનીની ભૂમિકાનો વૈરાગ્ય થયો. મુમુક્ષુની પ્રારંભની ભૂમિકાથી વૈરાગ્ય શરૂ થાય છે. ઉત્તરો ઉત્તર જેમ જેમ મુમુક્ષુતા વર્ધમાન થાય તેમ તેમ પણ ઉદાસીનતા વર્ધમાન થાય છે અને જ્ઞાન દશામાં આવે ત્યારે સદાય ઉદાસીન અવસ્થા વાળો થયો થતો નિરસ થઈ ગયો, અમારું કોઈ છે એમ બધું એક વિકલ્પ પણ મારો નથી, માત્ર જાણ્યા જ કરે છે ઉદાસીન ભાવે, માત્ર જાણ્યા કરે છે. પછી પંચમ ગુણ સ્થાનમાં આવે ત્યારે ઉદાસીનતા ઓર વધે, મુનિ અવસ્થામાં તો સર્વ સંબંધોનું બંધન તીક્ષણ છે, એ પરિસ્થિતિ આવે છે. સર્વ ભાવ છે ઉદાસીનની વૃત્તિ એમની દશા. માત્ર જાણ્યા જ કરે છે અને તેથી નિર્વિકલ્પ અકૃત્રિમ એક વિજ્ઞાન ઘન થયો થકો અત્યંત અકર્તા પ્રતિભાસે છે. પ્રતિભાસે છે એટલે અનુભવ ગોચર થાય છે કે હું નિર્વિકલ્પ છું, અકૃત્રિમ વિજ્ઞાન ઘન છું, એ વિજ્ઞાન ઘન મને બનાવ્યું નથી. નિવિડ જ્ઞાનનો પિંડ, વિજ્ઞાન ઘન એટલે નિવિડ જ્ઞાનનો પિંડ, એવો હું આત્મા છું, નિર્વિકલ્પ સ્વરૂપે છું અને પોતાને અકર્તા પણ પોતાને અનુભવે છે કે હું જ્ઞાન રૂપે રહું છું. મારું જ્ઞાન મટીને ફીટીને રાગરૂપે કે ક્રોધરૂપે થતું નથી, જ્ઞાન તો જ્ઞાન રૂપે રહે છે એટલે હું તો જ્ઞાન રૂપે જ રહું છું. મારી જોડે બાજુમાં જે રાગાદી થાય છે અને જાણું કે થાય છે પૂર્વ સંસ્કારથી થાય છે, કરું છું એવું પ્રતિભાસતો નથી. ટીકા પૂરી છે, ભાવાર્થ બહુ સંક્ષિપ્તમાં લીધો છે કે જે પરદ્રવ્યના અને પરદ્રવ્યના ભાવોના કર્તૃત્વને અજ્ઞાન જાણે તે પોતે કરતા શા માટે થાય, શા માટે બને? પરદ્રવ્યના કર્તૃત્વ એટલે કોઈ પદાર્થના કાર્યનો અને પરદ્રવ્ય પ્રત્યેના પરિણામો છે એનું કર્તૃત્વ, એ જ અજ્ઞાન અને મિથ્યાત્વ છે એમ જાણે તો પછી કરતા કેવી રીતે બને, શા માટે બને? અજ્ઞાની રહેવું હોય તો પરદ્રવ્યનો કરતા બને, પછી જેને અજ્ઞાની રહેવું હોય તો જુદી વાત છે. માટે જ્ઞાન થયા પછી પરદ્રવ્યને કરતા પણ ખરેખર રહેતો શું કરે? આપણે એમાં એકત્વ નથી. કરુણા કરીને સમજાવે એમાં કોઈ જીવ એની યોગ્યતાને લઈને આ રસ્તે ચડી જાય તો એ સુખી થાય, પણ મારે કાંઈ ખરેખર એમાં લેવા દેવા. પોતાને પણ એવા જ કોઈ જ્ઞાની પુરુષથી આ માર્ગ આ લાઈન હાથમાં આવી, એ પહેલાં પોતે અજાણ્યો હતો, હવે એને ખ્યાલ આવ્યો કે બીજા પણ આવા અજાણ્યા ઘણા છે. તો હું અજાણ્યો હતો તો મને કોઈ મળ્યું ત્યારે મને મારો પત્તો લાગ્યો એમ. આને પણ એની યોગ્યતામાં જો વાત પકડાઈ જાય તો એ પોતે પુરુષાર્થવંત થઈ, ઉદ્યમવંત થઈ અને આગળ ચાલશે ને સુખી થશે. કોઈ પણ જીવ સુખી થાય એમ જ છે, નહીંતર કોઈ પણ જીવ દુઃખી થાય એમ જ છે. એવું કોણ જ્ઞાની છે કે એમ તો કોઈ છે નહીં, જ્ઞાની પણ છે નહીં કે કોઈ પણ જીવને દુઃખ હોય, કોઈ પણ જીવ દુઃખી થાય એમ કેમ છે? પણ નિષ્કારણ કરુણા છે, કરુણા છે તો પણ
નિષ્કારણ
નિષ્કારણ.